હરિશ્ચંદ્ર પર્વમાં આજે પાંચમો દિવસ લોભ કસાયથી રહી શૌચની આરાધના છે. ધર્મનું સ્વરૂપ જેને જાણ્યું નથી એ ધર્મની આરાધના કેવી રીતે કરશે? ધર્મની આરાધના કરવી છે તો ધર્મનું સ્વરૂપ પહેલું જાણવું પડશે, અને ધર્મનું સ્વરૂપ પણ જો ખબર નથી તો એ પર્વ પણ કેવી રીતે જશે? કદાચ કોઈ શારીરિક ક્રિયા થઈ જશે, વચનની ક્રિયા થઈ જશે, પણ ખરેખર એને જેટલી જેટલી વિતરાગ ભાવ એટલી જ આરાધનાનું પર્વ એને ઉજવણું દેવામાં આવે છે. જેમ જેટલું જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે એનું નામ ધર્મ છે. જેટલી વિતરાગતા પ્રગટ થાય એટલું સમજીને ધર્મની આરાધનાનું પર્વ ઉજવે છે. ઉપદેશમાં તો નિમિત્તની મુખ્યતાથી કહેવાતું છે. આપણે કહીએ છીએ આ બધા દિવસો શેના છે? ભાદરવા સુદ પાંચમ થી ભાદરવા સુદ ચૌદશ એક્યાસી દિવસો શેના છે? પરિસરના દસ લક્ષણ પરિસર પર્વના આરાધનાના દિવસો છે ને, અને પછીના દિવસો. તો એ ફરીથી એક નિમિત્તની મુખ્યતાથી એ કથન છે. ખરેખર એ કહેવા સમજાવવા માટે વ્યવહાર કાળથી કહેવાય. સમજણમાં ઉપાદાન લેવું અને સમજાવવાની કથન પદ્ધતિમાં નિમિત્તથી સમજાવવા માટે તો એમ જ કહેવાશે. જ્ઞાનાવરણી કર્મ તો નહીં કહેવાય. જેના નિમિત્તે જ્ઞાન અવરાય છે, કથનમાં નિમિત્તની મુખ્યતાથી. કારણ કે જીવને કોને પરિચય છે? નિમિત્તનો છે. નિમિત્તાધીન વૃત્તિ છે, નિમિત્તનો શિકાર છે, જેને બીજી ભાષામાં સંયોગ માટે કથન એનાથી આવશે. પણ અંતર સમજણમાં શું લેવાનું છે? અંદરમાં ઉપાદાનની મુખ્યતા લેવી છે. એક સરસ જગ્યાએ એક વાત લખી છે, વિતરાગી ધર્મનું સુંદર વર્ણન સાંભળીને એવો કયો જીવ હશે જેને રાગ રહીત ચૈતન્ય સ્વભાવની આરાધના કરવાની ભાવના નથી. આચાર્યદેવ પોતે પોતાની એ ભાવનાથી એ કહે છે કે આવું જેનો મોહ ગળી ગયો છે અને જેઓ પવિત્રતાને ધારણ કરીને આરાધનાનું તપ કરે છે એવા વેગલા મુનિરાજ એને જ આવી આરાધના એ હોય છે. સંત કોને કહેવાય? જેને ભવના આવ્યા છે અંત એ તો એક સાથે બીજું, જેઓ ચૈતન્ય રૂપી જહાજમાં ચડીને સંસાર સમુદ્રને પાર પહોંચવા આવ્યા છે એનું નામ સંત. ક્યાં જહાજમાં બેસવું છે? ઓલા તો બેઠા હશું, ઘણી વાર બેઠા હશે હવાઈ જહાજની ઓલામાં પણ બેઠા હશું. આ ક્યાં બેસે? કઈ નૌકા? એ તરણ તારણ કહેવાય છે. જહાજ હોય છે હંમેશા કહેવાય છે બે, પોતે પણ તરે છે અને એમાં બેઠેલાને પણ તારે છે. એમ ચૈતન્ય આત્મા કેવો છે? સ્વયંભૌથી રહિત છે અને એ ચૈતન્યની જે અનુભૂતિ કરે છે એ પણ ભવ રહિત એ થઈ જાય છે. હે ભવ્ય, અનંતકાળે આત્મ સ્વરૂપ સમજવાના તાણા એટલે અવસર. હવે જો જાગૃત નહીં થા પ્રમાદમાં રહીશ તો ફરીથી આવો અવસર મળવો મુશ્કેલ છે. જો શુભરાગથી ધર્મ હોય તો સિદ્ધ દશામાં પણ શુભરાગ હોવો જોઈએ. શુભરાગથી જો ધર્મ હોય તો સિદ્ધ ભગવાનને ધર્મ હોય કે ન હોય, તો એમને જો ધર્મ હોય તો સાથે સાથે શું હોવું જોઈએ? શુભરાગ પણ હોવો જોઈએ. શુભરાગ છૂટી જાય છે એ નક્કી કરાવે છે કે એ શુભરાગ પોતે ધર્મ નથી અને ધર્મનું કારણ. હવે આપણે જે આ પર્વ અમારા દિવસે ઉજવે છે એમાં એક જ કસાઈને યાદ કરીએ તો કસાઈ શેમાં આવે? સંવત નિગ્રહમાં આવે કે આશ્રમમાં આવે? અને એનો અર્થ શું થયો? એક એક ધર્મ એ કેવો છે? આશ્રમથી રહી અને આશ્રમને અટકાવે એ શું કહેવાય? તત્વ સંવર કહેવાય. માટે આ દસેય ધર્મો કોના ભાગ છે? સંવર. અને સંવર એ કેવું છે? મોક્ષનો માર્ગ છે. મોક્ષનો ઉપાય એટલે મોક્ષનો. અને એટલા માટે સમજવું કે આ દસેય ધર્મ એ કેવા છે? મોક્ષ માર્ગ રૂપે છે. અને અહિયાં પણ એમાં મુખ્યતા કોની છે? છઠ્ઠે સાતમે ગુણસ્થાને જીવતા ચારિત્રવંત મુનિ રહે. સમ્યક દર્શન થતા સમ્યક ક્ષમા થાય છે, સમ્યક માર્દવ પણ ઉત્તમ ક્ષમા અને માર્દવ તો કઈ ભૂમિકામાં હોય છે? એ મુનિરાજની ઉત્કૃષ્ટમાં હોય છે. અને આ જે શૌચ છે એ કોનાથી સામે છે? ક્યાં કસાય છે? લોભ કસાય છે. લોભ એટલે શું? એના બીજા શબ્દો અધરવર્ડ, લોભ કહો, લાલસા કહો, લાલચ કહો, અભિલાષા કહો, ઈચ્છા કહો, સંયોગોની રૂચિ કહો, એનો પ્રેમ કહો, એનો રસ. અને આ બધા સહિત કૃષ્ણ આપણે સવાલનો વાત કરતી વર્તમાનનો લોભ અને ભવિષ્યની એ તૃષ્ણા. અરે લોભ હશે પણ જો પૂર્ણના પુણ્ય નહીં હોય તો ખોટી ખૂટી કોને કહે? કોડી પણ નથી મળે. અને લોભ નહીં હોય અને પૂર્વના પુણ્ય હશે તો શું થશે? મળશે કે નહીં મળે? ઈચ્છા ન હોય, લોભ ન હોય, મહેનત ન કરીએ? અરે જો મળવાનું છે પૂર્વના પુણ્યથી તો લોભ શા માટે મળે? જીવનમાં આ તત્વ અધ્યાત્મની વાત નથી, કર્ણાની યુગમાંથી પણ આ શીખી શકાય. જે કોઈ અનુકૂળ સામગ્રી મળવાની છે કેટલો લોભ કરશો? પૈસા ક્યારે સચવાશે? આપણને તો લોભ કરીને સાચી રાખશો ક્યારે સચવાશે? ને તેનાથી છે એક ઉદયનું ચક્ર ફેર્યું, ભલે કદાચ સેફમાં રાખ્યા હશે એ ગમે પરમાણુ બદલી જાય. જે ન રહેવું અને એ રીતે વિચારવું છે. પહેલા તો શું હોય છે? અનુકૂળ સામગ્રી મેળવવાનો લોભ, મેળ્યા પછી સાચવવાનો, અને પછી એનો કાળ જાય તો શું છે? કેમ ગયા એની આકુરતા. ત્રણેય સ્થિતિમાં આકુરતા સિવાય શું છે? આવે તકે કે જાય શું મળવાનું છે આપણને? તો એ આકુરતા છે. અને એક બીજું સરસ છે, જે જીવ સ્વર્ગના લોભથી પુણ્યની ઈચ્છા કરે છે તેને આત્મતત્વની રૂચિ જ નથી, ભાવના જ નથી. તેના માટે આપણે ધર્મ કરવો છે. ધર્મ કરીને ક્યાં જવાય? નરકમાં જવાય કે સ્વર્ગમાં જવાય? ક્યાં જવાય? નરકમાં તો ન જવાય. ધર્મ કરીને ક્યાં જવાય? સ્વર્ગમાં જવાય ને મોક્ષમાં જવાય. અમે તેમ છે ધર્મી જીવો તો સ્વર્ગમાં જાય છે. જે પણ સાધક આત્માઓ મનુષ્યપણામાંથી સ્વર્ગમાં જાય છે એ રત્નપ્રેમી આરાધનાથી નહીં, સાથે અધુરાસમાં રહેલા શુભરાગનો એ અપરાધ છે. સવારના આપણને કયું શાસ્ત્ર ગુરુદેવના પ્રવચનમાં સાંભળ્યું છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે જ્ઞાની ધર્માત્મા જે સ્વર્ગે જાય છે તેના કારણે રત્નપ્રેમી આરાધના એ કોઈ ભાવ ન આપે, ભાવનો અભાવ કરે. પણ એ આરાધના હજી કેવી રહી ગઈ છે? અધૂરી છે, અપૂર્ણ રહી ગઈ તો કોણ સાથે રહી જાય છે? તે ભૂમિકાનો શુભરાગ. અને એ શુભરાગ ને એમણે કયો શબ્દ વાપર્યો? શુભરાગમાં ખોટું અમે કરીએ છીએ. તમે હજી કયો હિંસા, જૂઠું, ચોરી તો અમે ખોટું કરીએ છીએ. પણ પુણ્યમાં શું ખોટું છે? જૈન દર્શન દેવી પરિણામોનું વિશ્લેષણ જગતમાં કઈ નહીં. હિંસા એટલે શું? સ્વભાવથી વિપરીત ભાવ. હિંસા એક સામાન્ય કહે ને, મેં આની હિંસા કરી, એનો શું? એનું જીવન હતું, એનું શું કહ્યું મેં? ઓપોઝિટ. શું કહ્યું? મરણ. જીવનની સામે ઓપોઝિટ શું છે? એમ આત્માનો સ્વભાવ શું છે? વિતરાગતામય. અને વિતરાગતાનો વિરોધી કોણ છે? તો એનો અર્થ છે કે રાગની ઉત્પત્તિ એ જ સ્વભાવની હિંસા. શું થાય? તત્વની જ્યાં સુધી વિચારણા નહીં થાય ત્યાં સુધી જૈન ધર્મના ખરા રહસ્ય સુધી પહોંચવાના નથી. માની લે છે તમારા જીનમાં શું આવે તમને ખબર છે? તમારે તો શું હોય? પાંચ મોટા નહીં, વ્રત, અહિંસા, જૂઠું, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તમારા જે અમને ખબર છે. પછી તમારામાં અનેકાંત આવે, અનેકાંત એટલે બધા જ સાચા. અરે જૈન ધર્મ ની સાચી સમજણ વગર જૈન ધર્મ ની ખબર છે કેવા યોગ્ય નથી. અને કામ એટલે બધું સાચું નહીં, સાચર તે સાચું છે અને વિપરીત તે વિપરીત છે. વસ્તુ ના રહેલા ધર્મો ને પ્રસિદ્ધ કરે તેનું નામ અનેકાંત. વસ્તુમાં જે ધર્મો નથી એને બતાવે જો બધા સાચા હોત ને અનેકાંત નો અર્થ. તો ટીચરે કોઈને શું કહેવું જોઈએ? કોઈને ફેલ કરવાનો પ્રશ્ન જ ન આવે. કોઈ બે ને બે ચાર લખે કે બે ને બે, અમે તો સમજે અનેકાંત એટલે બધું સાચું કે એવું એ નથી. એ એક પણ એક બીજું સરસ છે, જેના માટે આપણે લોભ અને પાપ કરીએ છીએ એ તો મૂકી રહી જવાનું. જેને મૂકી જવાના છે એના માટે આપણે શું કરીએ છીએ અને જે લઈ જવાનું છે એના માટે શું કરીએ. તો અહીંયા આપણને એ આજે શૌચ ધર્મની આરાધનાના વિશે એક બીજું પણ એક છે, નામનો લોભ, નામનું માન સામાન્યપણે વધારે હોય છે. મારે આ જગતમાં મારું નામ કેવું કરી જવું છે, અમર કરીને જવું છે. અરે વજ્રથી લખેલા તીર્થંકરોના નામ પણ ઘોષાય છે, તીર્થંકરોના લખેલા નામ પણ ઘોષાય છે. એટલે ઘોષાય છે એટલે ક્યાંક આપણને કોઈ પૂછશે ભૂતકાળની ચોવીસીના કેટલા તીર્થંકરના, હજી વર્તમાનના ઘણા લોકો આવતા હોય તો ભૂત ને ભવિષ્યની વાતો એ પણ રહેતા નથી. અને આપણે શું લખીએ માનીએ છીએ મારું નામ કેવી રીતે કર્યું છે, ક્યાં લખીને પાણી ઉપર લખીને નામ અમર કરી જવા જેવી મૂર્ખતા કરીએ છીએ. અરે આત્મ ચૈતન્ય તત્વમાં આત્મા એવું નામ પણ નથી, તો પછી નામની શું લોભ કે મહિમા કરવી છે? તો આ રીતે આ અશુચિ થી રહીત આત્માની સૂચિ જેને પરમા આસક્તિનો ભાવ છે, મલિન પરદ્રવ્ય શરીરાદિમાં જેને આસક્તિનો ભાવ છે એ કદાચ બાયમાં ભલે પવિત્ર દેખાતો હોય પરિણામ તો અત્યંત મલિન છે. શૂન્યથી લાભ માને આત્મા ઉપર અશુચિ મલિનતાનું લેપ કરી દે. આવા એક શૌચ ધર્મની આરાધનાના દિવસે આપણે પણ એક પવિત્રતાની ભાવના કરીએ. જેમ પૂજામાં આવે છે બારમાં તો શરીરને ઘણું સાફ થયેલું છે, ગંગા જમુના નાયે તો શું થઈ જાય આપણું, તો એમાં જે રહેતા હોય માછલા તો સીધા ત્યાંથી ક્યાં પહોંચવા જોઈએ. અહીંયા કહે છે આત્માની વિતરાગતા રૂપી પવિત્રતાને પ્રાપ્ત કરવા જેવું છે. આપણે કોણ આપણો ફરીથી સ્વાધ્યાય ઉપર આવી જઈએ. પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત 19 નંબરનો બોલ ચાલે છે, 10 નંબરનું પાનું ફરીથી કાલે લીધું. તો પ્રશ્ન કોનો છે આપણો બધાનો પ્રશ્ન કહો, ભાવના શું ભાવના છે, શું ભાવના? પહેલું શું નક્કી કર્યું છે, સમ્યક દર્શન મારે પ્રાપ્ત કરવું. સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ એમાં લખ્યું છે શું લખ્યું, આત્માનો અનુભવ. તો એટલું તો નક્કી કર્યું છે કે મારે શું પ્રાપ્ત કરવું છે, પુણ્ય કમાઈને અનુકૂળતા નહીં પણ મારે શું પ્રાપ્ત કરવું છે, આત્માનો અનુભવ. હવે એ અનુભવમાં પ્રશ્ન છે, એના માટે શરૂઆત ક્યાંથી કરવી? સામાન્ય પણ ઘણા આપણા બધાના પ્રશ્નો શરૂઆત બિગનિંગ પહેલું શું કરવું. તો પહેલું એક નક્કી કર્યું, શું નક્કી કર્યું, શું પ્રાપ્ત કરવું છે, સમ્યક દર્શન. તો હવે એના માટે શું કરવું છે, ક્યાંથી શરૂઆત? તો એનો ઉત્તર અમૃતચંદ્રાચાર્યે શું આપે, ગુરુદેવ સીતા એમનું છે સમયચારમાંથી 144 ગાથામાંથી આ છે. તો જો શબ્દ છે પ્રથમ, આજે આવ્યું હતું સવારના કયો શબ્દ આવ્યો હતો પ્રથમ માટે, આદો આદિ છે ને એનો આદો, એમ પ્રથમ આ કરવા જેવું છે. શું કરવા જેવું છે, શ્રુત જ્ઞાનના અવલંબનથી, શ્રુત જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જીનવાણી, દ્રવ્ય શ્રુત અને જીનવાણી કોને કહેવાય, આપના મુખારવિંદ માંથી નીકળેલી. પછી આગળ વ્યાખ્યા છે નિયમ સારમાં આપ એ જીનવાણીની શું વ્યાખ્યા કરી, आप्तना मुखारविंद माथी निकलेली समस्त वस्तु विस्तार नु स्थापन करवामा समर्थ चतुर्वचन वचन। आश्चर्य लगे आचार्य मुनिराज छे त्या पद्म प्रबल थाय छे पण केवी व्याख्या करी पहला तो कोई कही नहीं छे आप्ता एटले खबर हशे ट्रस्टवर्थी विश्वसनीय एना मुख माथे निकळेली अने केवी छे समस्त वस्तु विस्तार એમાં એમ ન હોય કે ના આનું વર્ણન ખબર નથી તો એ કે આનું વર્ણન ખબર નથી એનો અર્થ શું થયો કે પૂર્ણતાને પામેલા જ નહીં હોય આ પૂર્ણતાને જ્ઞાનને પામેલા છે માટે પૂરું વર્ણન છે અને સાથે વિતરાગ હોવાથી જેવું છે એવું સત્ય વર્ણન કોઈ પણ રાગી હશે એ પોતાનો વિતરિત અભિપ્રાયપૂર્વક વિતરિતા કરશે અને જે વિતરાગી છે એ જેવું સમસ્ત વસ્તુ વિસ્તારનું પછી ફરીથી આગળ સ્થાપન કરવામાં સમર્થ સમર્થ ચતુર વચન ભગવાન સાથમાં વાણીમાં ન્યાય પણ આવશે અનુભવો આવશે બધા જ પ્રકાર સમર્થ ચતુર વચન બધા જીવો પાસે એવો ન્યાય કે તર્ક કે એવું હોઈ શકે નહીં પણ ભગવાનની એ વાણી છે તેનું નામ શું કહેવામાં આવે છે જીન વાણી દ્રવ્ય શ્રુત કે છે જીનેન્દ્રદેવ અને જીનેન્દ્રદેવ કેવા છે સ્વયં વિતરાગી છે તેમની વાણી પણ કેવી હોય વિતરાગતા પોષક વર્ષો પહેલા ગુરુદેવજીએ સુંદર ન્યાય આના વિશે આપેલો કે જીન વાણી છે તો જીનેન્દ્રદેવ પેલા કેવા હતા સર્વજ્ઞ દશા વિતરાગ દશા પ્રાપ્ત થયા પહેલા પોતે રાગમય દશામાં અને અજ્ઞાન અપૂર્ણ જ્ઞાન અજ્ઞાન તો રાગને ટાળીને વિતરાગ થયા અજ્ઞાન અને અધૂરા જ્ઞાનને ટાળીને સર્વજ્ઞ થયા તો સ્વયં જેને છોડીને પૂર્ણતાને પામ્યા તો એમની વાણીમાં પણ રાગનો કેમ અભાવ થઈને વિતરાગ થવાય અને અપૂર્ણ જ્ઞાન અને વિતરિત જ્ઞાન ટાળીને કેમ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય એવી જ વિધિ એમની વાણીમાં આવતી સ્વયં જેવું કર્યું છે એવું જ કરવાનું એમની વાણીમાં આવે છે તો એ શ્રુત જ્ઞાનના અવલંબથી આગળ હજી વિસ્તાર આવશે હજી મારે કોનો અભ્યાસ કરવો પેલો તો બે નક્કી પેલા શું કહેવા શું પ્રાપ્ત કરવું છે અને હવે તેનું ચાલે છે એની વિધિ એના માટે શું કરવું તો કે પ્રથમ પાનાથી ક્યાંક છેલ્લો રસ્તો હોય તો શું નહીં આનાથી છેલ્લો આ બધું અઘરું પડે આવા શાસ્ત્રો વાંચવા પડે પાછી યાદ રાખવા પડે ને એમાં પાછી તમને આ અપેક્ષા થી આ છે અહીંયા આ છે એની કરે શોર્ટકટ કરતા કરે ઇઝી વે હોય તો શું વાંધો સરસ માતુસ મારુસ એટલું પણ યાદ ન રહે અને કેવળ નામ થઈ શકે છે એવો જો તારો પુરસાદ ઉપડતો હોત તો એક શબ્દને પણ યાદ રાખવા ઉભો નહીં રહેતો શું છે પ્રોવાઈડેડ શું થવું જોઈએ એવો પુરસાદ તો કરવો નથી અને તત્વ અભ્યાસ કરવો નથી એ પ્રમાદ અને સ્વચ્છતાના નિશાની છે દુનિયામાં તો ચેલેન્જ એક્સેપ્ટ કરીને મને ન સમજાય તમે કહો છો હું કરીને દેખાય ત્યાં તો શું થાય છે ખબર નહીં જેટલી દુનિયામાં પ્રસિદ્ધિનો ભાવ છે અને એવો જો આત્માના હિતને માટે કર્યો હોત તો આપણે અત્યારે અહીંયા ન હતા કૃપાલદેવ એના માટે તે સરસ વાક્ય કહે છે જેટલી દેહની ચિંતા ન કરશો એટલું એનાથી આનંદ ગણી શું કામ આનંદ ગણી કારણ કે આનંદ ભવનું સાતું એક ભાવમાં વાત આ જેટલી દેહની ચિંતા રાખે એટલી નહીં એનાથી અનંત ગણી કારણ કે અનંત ભવનું ભૂલ કેટલા ભાવમાં ટાળવું છે આ એક ભાવમાં માટે એટલો પોતા જેમ આખું વર્ષ આપણે ખોટું ભણ્યા નાપાસ છે અને એને કારણે એક મહિનામાં તને પરીક્ષામાં આવશે તો કેટલી મહેનત કરશો કેટલા ટાઈમ થઈ જાય ખ્યાલ આવી શકે છે ને તો અહીંયા આપણને કઈ જીનવાણી કોની પાસેથી સાંભળવું છે શું સાંભળવું છે એના નિર્ણય માટે તો શું આવ્યું પ્રથમ શ્રુત જ્ઞાન ના અને ફરીથી જેને રૂચિ લાગે છે એ બીજો રસ્તો ગોઠવા જતો નથી ટાઈપર બીમારી થઈ હોય, ડોક્ટર પાસે જઈને પહેલો જ ક્વેશ્ચન આપણે મૂકીએ ને, તારી ટ્રીટમેન્ટ કેવી હોવી જોઈએ, મોંઘી કે સસ્તી? નહીં, પહેલો પહેલો જ ક્રાઇટેરિયા આપણે ગોતીએ છીએ ને, નહીં કહે છે. જેની કોઈ ગેરંટી નથી, હાઈ વોટે ડોક્ટર આપણે જશું, કોઈ એક્સપર્ટાઈઝ એના પાસે જશું, કોઈ મોટી હોસ્પિટલમાં જે હોય જેને હાઈ રેટ હોય, ગેરંટી નથી. એક શરીર પ્રત્યેનો રાગ આ બધા વિકલ્પને છોડાવે. તો શું આત્મહિતની એટલી લગની નહીં લાગે કે જ્યાં નિશ્ચિત રિઝલ્ટ છે અને ત્યાં આપણે જો પૂછવા જઈએ કે મને સેલો, એનો કે આત્મહિતની લગની લાગે, અને જેને આત્મહિતની લગની ન હોય એના માટેનો આ માર્ગ નથી. જેને માર્ગ કહે ને, યા હોમ કરીને પડો પતે છે, એ બધું સાંભળ્યું છે ગુજરાતીમાં, એ અહીંયા નથી લાગતું. આત્મહિતને માટે હું સર્વસ્વ છોડવા તૈયાર છું, બલિદાન આપવા, એવી જેને ગુરુદેશના શબ્દો કહે, પૂર્ણ સહિત વીર્યવાન જીવો માટેનો આ માર્ગ. થશે ને પછી થશે, ગુજરાતી હોતા ચલતા હે એવા જીવો માટેનો આ માર્ગ નથી. ઉછળતું વીર્ય જેનું, અને એટલા માટે તો સવારના પુરસાર સુધીમાં ઉપાયમાં આવ્યો મૂળ દશાનો પહેલો. કારણ કે કોઈ જીવ ઉલ્લસિત વીર્યવાન થશે તો સૌથી પહેલો શેનો ઉપદેશ દેવો? મૂળ દશાનો. પછી એની સ્થિતિ ન હોય તો એ શ્રાવકનો નિર્ણય, પણ સમ્યક દર્શન વગર નહીં. હું તે વારંવાર એમાં રિમાઇન્ડ કરતા. તો ફરીથી અહીંયા શ્રુત જ્ઞાનના અવલંબનથી, અહીં અવલંબન એટલે તત્વના અભ્યાસ, અવલંબન એટલે જીનવાણીથી થશે એમ નથી. જીનવાણીનો પોતે શું કરવું હોય છે, અને સમયસામાં તો પ્રીતિ સહિત એનો જે અભ્યાસ કરે છે. ખાલી એક ગુરુદર્શીને કોઈ કહેતા ને, સમયસારની બહુ હતી નહીમાં કરો, તમે તો કેટલા દિવસમાં વાંચી નહીં? અરે ભાઈ, એનું ગુરુદર્શી બહુ સરસ એનો કહે. જેવી રીતે કોઈને ઇંગ્લિશના આલ્ફાબેટ આવડી ગયા, પછી ઓલું ઇંગ્લિશ છાપવું હોય ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આપણે એટલે એક્ઝામ્પલ કરી, ટી વાંચે, ટી આઈ એમ એસ ઓ એફ, તેણે વાંચ્યું કે ના વાંચ્યું? અરે એક એક આલ્ફાબેટ કે છે એને વાંચ્યું કે ન કહેવાય? રિયલી રીડ કર્યું કે ન કહેવાયું? નહીં. કેમ? એની જેમ આપણે શબ્દો વાંચી લીધા એટલે સમજી ન લે, શ્રુત જ્ઞાનનું અવલંબન થઈ ગયું, મને અભ્યાસ થયો છે. અરે એના ભાવો સુધી જો પહોંચશો, ઓલા આલ્ફાબેટ વાંચ્યા પણ ટીઆઈએમએસ ટાઈમ્સ એટલે શું છે તો ખબર? તો એ વાંચ્યું ન વાંચ્યા એમ અહીંયા જીન વાણી શબ્દ ગ્રહણ માટે નથી, ભાવ ગ્રહણ. પણ શું થાય? ભાવ કેવા માટે એને કોઈ શબ્દો દેવા પડે. એમ હોય છે કે વસ્તુ લેવા જઈએ તો શું કરીએ છે, કેરી બેગ લઈએ. કિંમત કોની છે? વસ્તુની કે કેરી બેગની છે? પણ જે અહીંયા છે ને એમાં મોલ્લામાં થઈ ગયા, બેગ તમારી બહુ સારી, બેગ સારી કે વસ્તુ અંદરમાં કે તેવી સારી, જોવાની દ્રષ્ટિ જ આખી આપણી કેવી થઈ ગઈ છે. એમ જીન વાણીમાં શબ્દોની પાછળ શું છે? એનો ભાવ સુધી પહોંચવાનો, તેના અવલંબનથી હવે શું જીનવાણીનો અભ્યાસ કર્યો, એમાંથી સાર શું કાઢ્યો? તો શું છે? જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. તો ફરીથી કેવો આત્મા લીધો? કોઈ પણ પદાર્થને ઓળખવું હશે તો એના લક્ષણથી જે નથી ઓળખાતું. કોઈ પણ બાહ્યમાં વ્યક્તિ આને આપણે કોઈ રિલેશન અથવા તો બિઝનેસમાં એને ક્રેડિટ ઉપર માલ દેવો હોય તો એને કેવી રીતે ઓળખશે? સરસ વેલ ડ્રેસ છે અને કન્વર્સેશનમાં સારું બોલે છે, સુંદર રૂપાળો છે, એટલે એને આપશો આપે ત્યાં શું કરીએ? ત્યાં એની ઓળખાણ કરશું, રેપ્યુટેશન, એની શક્તિ કે એ બધું. એમ અહીંયા પણ આત્માને જો અનુભવ કરવો છે તો આત્માને ઓળખશો સેનાથી? સંયોગથી, સંયોગી ભાવથી કે સ્વભાવ ભાવથી? સંયોગ તો આજે છે ને કાલે છૂટી જશે, સંયોગી ભાવ પલટતા રહેતા હોય છે, અને જે લક્ષણ છે, સ્વભાવ છે, એ ક્યારેય છૂટવાનો નથી. અને એટલા માટે કયો લક્ષણ આપ્યું આપણને? જ્ઞાન સ્વભાવ. એવો કયો આત્મા હશે જેને જ્ઞાન નહીં કરે? આ બધા જે એકંદરી છે, વનસ્પતિ આદિ છે, પૃથ્વી કાય છે, પાણી છે, એ બધાને જ્ઞાન ન હોય ને, એને શું ખબર પડે? આપણું જેટલું જ્ઞાન ખીલું નથી, જ્ઞાન ખીલું નથી એટલે એને જ્ઞાન નથી એવું માનવું નહીં. કોઈ મોબાઈલની બેટરી લો હોય અને સિગ્નલ પિકઅપ ના કરી શકે એનો શું છે? ત્યાં સિગ્નલ નથી. અરે ભાઈ, તારા બેટરીનું લોપણું થયું છે, બાકી ત્યાં સિગ્નલ તો એમ. જ્ઞાન એનું કેટલું થઈ ગયું છે? અલ્પ થઈ ગયું છે કે પોતાના ભાવોને વ્યક્ત કરી શકે એટલી શક્તિ રહી નથી. બાકી જ્ઞાન વગરનો કોઈ આત્મા હોઈ શકે? એક વાત, જ્ઞાન વગરનો કોઈ આત્મા ન હોય અને આત્મા સિવાય ક્યાંય જ્ઞાન ન હોય. અને એટલા માટે જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. લક્ષણ કોને કહેવાય? લક્ષણ કોને કહેવાય? જે પોતામાં સદાય હોય અને બીજામાં ક્યારેય ન હોય. એના ત્રણ દોષ કહેવાય છે ને, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. એ ત્રણેય આમાં વયા જશે. જે પોતામાં સદાય હોય અને બીજામાં ક્યારેય ન હોય. તો જ્ઞાન એ આત્મામાં સદાય છે, ચાહે સો નિગતથી લઈને સિદ્ધ ભગવાન. અને આત્મા સિવાય પાંચ અજિંદ્રિયોમાં એ ક્યારેય હોતો. એક જ્ઞાન ભાવથી જો આપણે ઉપરશું તો ત્યાં પહોંચી શકીએ છીએ આત્મા સુધી. અને એટલા માટે કળશ આવે છે ને, આત્મા જ્ઞાનમ સ્વયં. આત્મા જ્ઞાનમય સ્વયં છે. જ્ઞાન વાળો પણ નહીં. વાળો પણ એટલે જાણે બીજી વસ્તુનો શું થયો, એને સંયોગ સંબંધ થયો એવું નથી. એટલા માટે આચાર્ય વજન મૂકે છે, સ્વયં જ્ઞાન. સાકર ગળપણ વાળી છે કે ગળપણમય છે? વાળામાં હજી ભિન્નતા પડે છે. તો જ્ઞાન સ્વભાવ પછી ક્યાં આત્માનો? અરિહંત કે સિદ્ધ ભગવાન? કયો શબ્દ લખ્યો? મારો આત્મા, મારો આત્મા, મારો આત્મા કેવો છે અત્યારના? મારો એ કરી નથી, ભેદમાં જ રહ્યું છે. તારે હું આત્મા એવો ભાવ કે મારો અને પાછો શું આવે? હું આગળ નથી વહેતા. મારું શરીર ને મારો આત્મા ભાવ એક જ રહે. તો છે જેમ શરીરની સાથે શું કહેવું છે એમ કોની સાથે? અરે કમસે કમ એક ભાષામાં તો કઈ આપણે લાવીએ કે હું આત્મા. અને એ જ્યાં શબ્દ આવે, બહારમાં તો કદાચ હોય કે ન હોય પણ એમ કે તમે તો બહુ હોશિયાર છો, આમ તો અંદરમાંથી શું આવતી હોય છે? એક પ્રફુલ્લિતતા આવતી, પ્રફુલ્લિતતા. એમ ગુરુદેવસિંહ જયારે એમ કે ભગવાન આત્મા, તો આપણા અંતર હૃદયમાં અરે જ્ઞાની ગુરુ મને ભગવાન કહીને બોલા. ક્યારેક કોઈ પણ એવા સત્પુરુષ મળ્યા હશે જે ભક્તને ભગવાન કહીને બોલા? દુનિયામાં આવું એક અદ્વિતીયપણું છે, અદ્વિતીયપણું છે જે ભક્તને પણ શું કહીને બોલાવતા હોય છે? ભગવાન. અરે ગુરુદેવસિંહના એ અત્યંત કરુણા ભર્યા આ એ શબ્દો નીકળે અને આપણને એ તત્વની, એ ગુરુ કેનાર ગુરુ તત્વ પ્રત્યેની મહિમા ન આવે તો ગુરુવાણીનું શ્રવણ શું કહેવું છે? તો એ અહીંયા અજ્ઞાન સ્વભાવ નિજ આત્મા. પરીક્ષા માણિક મોતિયા પરીક્ષા હેમ કપૂર એક ન પર આવે છે. નિર્ણય બધાનો નિર્ણય કરતા બધામાં આવશે નહીં જે બરોબર છે. પણ અહીંયા કહે છે એક એક આત્માને, એકને જાણશે એ સર્વને જાણશે. એકમ જાણે સર્વમ જાણે. તો કયો ફરીથી કોનો નિર્ણય કરવો છે? ફરીથી કોનો નિર્ણય કરવો છે? ફરીથી હજી હજી કઈ મારો જ્ઞાન સભાય એટલે શું? જેનો અનુભવ કરવો છે એનો પહેલા નિર્ણય કરવો. શું છે ફરીથી? આત્માનો અનુભવ આગળ આવ્યો ને અને એ નિર્ણય કોનો આવ્યો? આત્માનો. તેનો શું થયું? જેનો અનુભવ કરવો છે એનો પણ હજી જો નિર્ણય નથી તો અનુભવ સુધી પહોંચાશે નહીં. તો પેલું કોનો નિર્ણય કરવો છે? આત્માનો. આગળ આપણે હવે જઈએ પછી કોના આત્માનો? મેં જ આત્માનો. કેમ? કેમ? મને મારા આત્માનો અનુભવ કરવાનો, બીજાના આત્માનો મને અનુભવ થવાનો. થોડું લિંક બેસે છે કે નહીં? ફરીથી ક્યારેક પણ જીનવાણીના વચનોની આપણી શક્તિ પ્રમાણે, બાકી તો ગુરુદેવસિંહ 19મી વાત પ્રવચન કરે અને છતાં తెలుసుకునే సామర్థ్యం సామ్రి లేవు. ఆడపిల్ల గాథాను ప్రవచన చేయ జీతలు ఉండు భాషించి ఎట్లు భాషమా అవుతుంది. ఏ ప్రవచనమా లగ్భగ ప్రసారం సాడా ప్రణ ప్రేమ హజీ తో ఆగ్ర విశేష అవసరం. ప్రవచన కర్తా జాయి హజీ ఆగ్ర తో అది ఈ 19 બાદ ના જાહેર પ્રવચન માં પણ જો ઉંડપ લાગે તો આપણે તો કોઈ એમાં છતાં આપણે એક ભાવનાથી તો કરીએ કે ફરીથી કોનો નિર્ણય કરવો છે? આત્માનો. કથા માટે આત્માનો અનુભવ કરો. હવે કોના આત્માનો? પોતાના નહીં. શા માટે? બીજાનો મને અનુભવ થવાનો. બીજો સુખી હો કે દુઃખી હો મને અનુભવ થવાનો. હવે પોતાના આત્માનો મારે અનુભવ કરવો છે. તો જેવો છે એવો આત્મા તારે પેલા નિર્ણય. તો કેવો આત્મા છે? જ્ઞાન સ્વભાવ. જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો પેલો અંતારે નિર્ણય કરવો. પણ કોના કોના અભ્યાસ દ્વારા? પોતાની મતિ કલ્પનાથી નહીં, નિજ સ્વચ્છંદે નહીં, પણ તેનાથી શ્રોત જ્ઞાન ના અવલંબન. મને લાગ્યો એવો આત્મા કલ્પનાથી હું માની લઈશ એ નથી. છું અહિયાં ઉપાદાન અને નિમિત્ત નો શૂન્ય કેવો છે? નિમિત્ત કોણ છે? શ્રુત જ્ઞાન, જીનવાણી. ઉપાદાન કોણ છે? પોતાના આત્માનો પોતે નિર્ણય કરે. અને આવા ઉપાદાન નો સહજ સુમેળ બને છે. હજી નિર્ણય કર્યો છે. કેવો નિર્ણય કર્યો છે? શ્રુત જ્ઞાન ના અવલંબે. પરાલક્ષમાં છે, પરાશ્રયમાં છે, સ્વિકલ્પતામાં છે. હજી આત્માની નિરિકલ્પ અનુભૂતિ થાય પણ આ અહીંયા સુધી ભૂમિકામાં આવે છે. હજી એને વિકલ્પાત્મક નિર્ણય થયો છે પણ નિરિકલ્પ અનુભૂતિનો નિર્ણય કરવા માટે શું કરવું એની વાત આગળ છે. આપણે